તારીખ 12/8/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 286 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 204
જીવનો સ્વભાવ સુખ હોવાથી જ્યાં સુધી એને સુખ નહીં મળે ત્યાં સુધી જીવને દુઃખનો અનુભવ હોવાથી ક્યાંય ચેન પડતું નથી, અથવા જીવ ત્યાં સુધી સુખ માટે પ્રયત્ન કર્યા જ કરશે. અનંત પુરુષાર્થ એ પોતાની શક્તિ અને સ્વભાવ હોવાથી ઊંધા પ્રયત્નોનો પુરુષાર્થ પણ અનંતકાળથી જીવ કરે છે, થાકતો નથી. ખોટો પ્રયત્ન પણ એ પુરુષાર્થ પણ એનો સુખ સ્વભાવીને સુખ ન મળે ત્યાં સુધી ચાલુ રહે છે, અને મળ્યા પછી પણ એ ચાલુ જ રહે છે, કેમ કે એ પણ અનંત છે શક્તિ. આત્માનું પ્રયોજન સુખ છે, આખરનું પ્રયોજન જ્ઞાન એ આખરનું પ્રયોજન નથી. જ્ઞાન પણ આત્માનો ગુણ છે, સુખ પણ આત્માનો ગુણ છે. અનંત જ્ઞાન હોવાથી સર્વ પદાર્થનું જ્ઞાન કરવા માટે જીવ કુતૂહલથી પ્રેરાય છે અનેક પદાર્થોને જાણવામાં. તો પણ જાણીને એને પ્રયોજન સુખનું છે, માત્ર જાણવા પૂરતું પ્રયોજન નથી. જીવ એવું કાંઈ જાણવા માગતો પણ નથી કે જે જાણવાથી એને દુઃખ થાય, એવું તો એને જાણવું પણ ગમતું નથી. જાણવું બધું જાણવું છે, તો પણ એવું તો જાણવું નથી કે જે જાણવાથી એને દુઃખ થાય. એટલે દુઃખના પ્રસંગો જાણવાના ટાળે છે. એ પણ એમ સિદ્ધ કરે છે કે જીવનું પરમ પ્રયોજન, અંતિમ પ્રયોજન તો સુખ પ્રાપ્ત કરવું એ જ છે. આત્માનું પ્રયોજન સુખ છે, અથવા આત્માનું સુખ એ પરમ પ્રયોજન છે. દરેક જીવ સુખ ઈચ્છે છે અને સુખને જ માટે ધાવા નાખે છે. દરેક જીવ સુખને ઈચ્છે છે એ તો કોઈને સમજાવવું પડે એવો વિષય નથી. પોતાના અનુભવથી દરેક જીવ સમજી શકે છે કે જે કાંઈ પણ પ્રવૃત્તિ કરવામાં આવે છે, નાનામાં નાની પ્રવૃત્તિ કે મોટામાં મોટી પ્રવૃત્તિ, કોઈ પણ પ્રવૃત્તિ પાછળ એક જ આશય છે કે મને સુખ થાય અને મને દુઃખ ન થાય. દરેક જીવ સુખને ઈચ્છે છે અને સુખને જ માટે ધાવા નાખે છે. ધાવા એટલે વ્યર્થ પ્રયત્નને ધાવા આપે છે, કાઠિયાવાડી ભાષા છે. ખોટો પ્રયત્ન, વ્યર્થ પ્રયત્ન, જેનાથી સુખ મળતું નથી. એવા પ્રયત્ન કરે છે, સુખને માટે જ પ્રયત્ન કરે છે. પછી મોટા મોટા કારખાના ને ધંધા કરે, દેશ પરદેશ જાય, ગમે તે પ્રવૃત્તિ કરે, તો પણ આર્થિક પ્રયોજન પાછળ ખરેખર આર્થિક પ્રયોજન નથી પણ સુખનું પ્રયોજન રહેલું. હે જીવ, તારા આત્મામાં સુખ નામની શક્તિ હોવાથી આત્મા જ સ્વયં સુખરૂપ છે અથવા થાય છે. હવે અહીંયા નિશ્ચયનો વિષય લેવો છે. નિશ્ચય એટલે કે સુખ ખરેખર ક્યાં છે, સુખનું ખરેખર સ્વરૂપ કેવું છે અને એ સુખની પ્રાપ્તિ કેવી રીતે થાય. આ બધા પ્રકારથી નિર્ણય સાચો હોવો જોઈએ, નિશ્ચય સાચો હોવો જોઈએ તો સુખ થાય. જગતની વિચિત્રતા એ છે કે બધી બાબતમાં જીવ પાકો નિશ્ચય કરે છે પણ જે પરમ પ્રયોજન એવું સુખ છે એના વિષયમાં જીવનો નિશ્ચય પાકો થતો નથી અને ગમે તેવા આગળથી ચાલ્યા આવતા એવા ભ્રમિત સુખમાં ભ્રમાય છે. અથવા ઘણા લોકો, ઘણા જીવો, ઘણા મનુષ્યો જેને સુખ ગણે એને પોતે સુખ માનવા લાગી જાય છે. વિચાર્યા વિના, પરીક્ષા કર્યા વિના, ચકાસણી કર્યા વિના જગતના વિશ્વના અતિ બુદ્ધિમાન માણસને, ઘણા બુદ્ધિશાળી માણસને એમ પૂછો કે સુખ કોને કહેવું, એનું કોઈ વૈજ્ઞાનિક નિશ્ચય તમારી પાસે છે? તાત્વિક અને વૈજ્ઞાનિક કોઈ નિશ્ચય છે તમારી પાસે? આખી દુનિયામાં જેની સલાહ લેવાતી હોય એવા બુદ્ધિમાન માણસને પૂછો તો આ વિષયની અંદર એટલું બધું છીછરાપણ જોવામાં આવે છે કે ભાઈ, અમે તો બધા જેને સુખ માને છે એને અમે સુખ માનીએ છીએ. બધા એટલે કે જગતમાં અનેક પ્રકારની સામગ્રી છે જેને અનુકૂળતાની સામગ્રી કહેવાય છે, એને સુખ આપનાર કે અનુકૂળતા આપનાર છે એ વાત માન્ય કરવામાં આવતી નથી અહીંયા. પણ એટલે કહેવાય છે કે આનાથી અનુકૂળતા મળે છે, સુખ મળે છે, એને બધા જ સુખ માને છે. અને બધા જ પોતાનો ભૌતિક વૈભવ વધારીને સુખ વૃદ્ધિ કરવા માટેનો પ્રયત્ન કરે છે મનુષ્ય માત્રની અને તિર્યંચ માત્રની આ પ્રવૃત્તિ તો નજરે જોવામાં આવે છે. પશુ પક્ષી પણ ઘર માળો બાંધીને રહે છે, કુટુંબ પરિવારને બરાબર સંભાળે છે જેટલી પોતાની શક્તિને સગવડ છે એટલે, પણ અભિપ્રાય તો એક જ છે. તો એ ખરેખર સુખનો ઉપાય છે ને એનાથી સુખ ખરેખર મળ્યું છે એવું તો કોઈ કહી શકે એવું નથી. ભલે કોઈ એમ કહે કે અમે ઘણા સુખી છીએ તો પણ એ ઉપાધિ વગરના નથી, અથવા તો સુખ માટે કાંઈ પણ નહીં કરતા એવા સુખ મળી ગયું હોવાથી હવે સુખ મેળવવા માટેની નિષ્ક્રિયતા રાખી હોય એવા તો કોઈ જગતમાં જોવામાં આવતા નથી. અહીંયા તો એટલો કોઈનો ઉદય નથી મનુષ્ય લોકમાં, પણ દેવલોકમાં જ્યાં ઘણી સામગ્રી છે અને કહેવાતી અનુકૂળતાઓ પણ જ્યાં ઘણી છે ત્યાં પણ એ દેવો પણ સુખ માટે ધાવા નાખતા હોય એવી પરિસ્થિતિ ત્યાં પ્રત્યક્ષ. એટલે અહીંયા વૈજ્ઞાનિક રીતે વાત કરે છે કે આત્મા એક પદાર્થ છે, એ પદાર્થમાં અનંત શક્તિઓ છે અને એ શક્તિ અનંત શક્તિઓમાં એક સુખ નામની પણ શક્તિ છે. એ સુખ શક્તિનું અવિકૃત સ્વાભાવિક પરિણમન એને સુખ કહેવામાં આવે છે. આત્માની શક્તિ હોવાથી તે આત્મામાંથી ઉત્પન્ન થાય છે અને આત્મા સિવાય બીજી કોઈ રીતે સુખ પ્રાપ્તિનો કોઈ પણ નિર્ણય હોય તો તે વિપરીત નિર્ણય છે અને પ્રયત્નો હોય તો તે વિપરીત પ્રયત્ન છે. અને સત્શાસ્ત્રોમાં જૈન દર્શનમાં તો આ વિષય ઠામ ઠામ છે. જે આખા જગતથી અજાણ્યો છે વિષય કે સુખ શું ચીજ છે, ખરેખર સુખ શું ચીજ છે, કોઈ પદાર્થ છે? એમ લાડવો એક પદાર્થ છે, એમ સુખ કોઈ પદાર્થ છે? પદાર્થનો કોઈ ગુણ છે કે પદાર્થનો કોઈ પર્યાય છે? જગત આ વિષય અજાણ્યું છે. એ વિજ્ઞાનને એ પ્રચલિત વિજ્ઞાન નથી. જૈન દર્શન સિવાય એ વિજ્ઞાન જગતમાં પ્રચલિત નથી કે સુખ એ જીવનો આત્માનો અનંત ગુણ માહેનો એક ગુણ છે કે જેમાં અનંત સુખ રહેલું છે એવો એક આત્માનો ગુણ છે. અને તેથી કરીને આત્મા સિવાય અન્ય સ્થાનમાંથી અને અન્ય પદાર્થના સુખરહિત પદાર્થના અવસ્થાઓમાંથી સુખ મેળવવાનો પ્રયત્ન અથવા જાવા નાખવામાં આવે છે અને સુખ પ્રાપ્તિને બદલે નિયમથી ત્યાં દુઃખની જ પ્રાપ્તિ થાય છે. નિશ્ચિતપણે જીવ દુઃખ અનુભવ કરે છે. કેટલાક માણસોના ઘણા માણસોના એ પ્રકારના જીવન હોય છે કે શરૂઆતમાં એની જિંદગીમાં દારિદ્ર્ય હોય છે, આર્થિક પરિસ્થિતિ નબળી હોય છે, કમજોર હોય છે, પછી પોતે વ્યવસાય ધંધે લાગે છે અને કાંઈક કમાય છે. લોકો એમ કહે છે કે હવે એ સુખી થયા છે. લોકો શું કહે છે?
સુખી ગયા,
મારી સુખી થઈ ગયા છે. એ માણસની હાલત જો દરિદ્રતામાંથી ધનવાન થયો ત્યાં સુધીમાં એણે જે પૈસા મેળવવા પાછળ જે પરિણામો કર્યા, તીવ્ર પાપના તીવ્ર રસવાળા, એનાથી જે હાલત બગડી, એટલે કે સુખ નથી એમાંથી સુખ લેવાની વૃત્તિથી જે એની આકુલતાની પરિણતિ ઉત્પન્ન થઈ ગઈ, એને પરિણતિ થઈ ગઈ, એમાં એ ઘણા દુઃખી હોય છે, બેચેન હોય છે. એમ કે ભાઈ પૈસાના આમદામ ઠામ છે પણ જીવને ક્યાંય ચેન નથી, જીવને ક્યાંય સુખ નથી. શ્રીમંત માણસો, અનેક શ્રીમંત માણસોને આમ કહેતા સાંભળેલા છે. શું કરીએ, રાતે ઊંઘ આવતી નથી, પછી કાંઈ ટીકડી લઈએ, કાં કાંઈક વાંચીએ, કાં કાંઈક એવી પ્રવૃત્તિ કરીએ. હમણાં ટેલિવિઝન નીકળ્યા છે, એને જોતા જોતા પણ ક્યાંક ઊંઘ આવે ત્યાં સુધી કાંઈક ને કાંઈક જો ન કરીએ તો બેચેનીને વિચાર વધી જાય, વિચાર વાયુ થઈ જાય એવી પરિસ્થિતિ થાય છે. કારણ શું છે? કે જેમાં સુખ નથી એવા પુષ્કળ પદાર્થોમાંથી સુખ મળી જાય એનો રસ ઘણો ઉત્પન્ન થઈ ગયો, જડાશ્રિત પરિણમન થઈ ગયું, એને એના સુખ ગુણની અવસ્થાને બગાડી છે. જેમ કોઈની તબિયત બગડે ને બેચેન થાય એમ એને પોતાના આત્માની તબિયત બગાડી છે. આ પરિસ્થિતિ થાય છે. એને અહીંયા કહે છે કે ભાઈ, હે જીવ, તારા આત્મામાં સુખ નામની શક્તિ હોવાને લીધે આત્મા જ સ્વયં સુખરૂપ થાય છે. આત્મા કોઈ સાધન વિના, કોઈ કારણ વિના, કોઈની જરૂરિયાત વિના, કોઈની મદદ વિના પોતે સ્વયં જ સુખ, પોતે અનંત સુખ સ્વરૂપ છે અને તેથી એમાંથી સુખ થાય છે. એ સુખ શક્તિ રૂપે છે, એને વ્યક્તિ રૂપે પ્રગટ અનુભવ રૂપે કેમ અનુભવ ગોચર કરવો? એટલું જ અહીંયા જે કાંઈ સમજવાનું છે, શીખવાનું છે, ગ્રહણ કરવાનું છે, આટલું છે. સુખ ક્યાંય બહારથી લાવવું નથી, સુખ કાંઈ બનાવવું નથી, કોઈ ચીજ બનાવીને સુખ ઉત્પન્ન કરવું છે એમ નથી. શક્તિ એ સુખ છે તે વ્યક્તિ એ સુખ થાય તો કેમ થાય, એટલું જ ગ્રહણ કરવાનું છે. તો પહેલા તો એ નિર્ણય કરવો જરૂરી છે કે આત્માનું સ્વરૂપ છે, આત્મામાં છે અને આત્માથી બહાર ક્યાંય નથી. માટે આત્માથી બહાર ક્યાંય સુખ લેવાનો આ જીવનો પ્રયત્ન છે. એ ભલે કહેવાતો સુખ લેવાનો પ્રયત્ન હોય તો પણ ખરેખર એ દુઃખ લેવાનો પ્રયત્ન છે. સુખ લેવાનો નથી પણ
દુઃખ લેવાનો પ્રયત્ન,
દુઃખ લેવાનો પ્રયત્ન છે. આ તો સર્વજ્ઞના શાસન સિવાય ધર્મમાં આ વાત નથી. આ કરો ને તે કરો એ બધે ચાલશે. લોકો ત્યારે તો કહેવાતા જૈન સંપ્રદાયમાં પણ એ ઘૂસી ગયું છે કે આ કરો ને તે કરો, પણ સુકરવા કરવું છે કે સુખી થવા કરવું છે, ક્યાંથી સુખ લેવું છે, સુખ ક્યાં છે એ વાત ભૂલીને ધમાલ કરવી છે. સુકરવા સુખ લેવા માટે ધમાલ, પણ સુખ ક્યાં છે ને કેમ મળે એ વાતને ભૂલીને એથી અજાણ્યા રહીને જે કાંઈ કરવામાં આવે છે એમાં સફળતા મળવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. માને છે પણ છે કે કઈ મેં નક્કી કરવું જોઈએ. બધા એમાં પોતે પણ માની લીધું જો સુખ અનુભવાય તો પછી એને ફરીને સુખ મેળવવાનો પ્રયત્ન. જો સુખ મળી ગયો એને પુણ્યનો ઉદય આવ્યો સુખ મળી ગયું તો પછી એને સુખ મેળવવા માટે પ્રયત્ન કેમ કરવો પડે છે એ એમ બતાવે છે કે હજી સુખી નથી. એટલે તો કહ્યું કે અહીંયા તો એવો કોઈ પુણ્યનો ઉદય નથી. એવો પુણ્યનો ઉદય દેવલોકમાં દેવોને છે તો ત્યાં પણ એ બેચેન છે ને ઘણા દુઃખી છે. બળબળતા અંગારામાં કોઈ શેકાતા હોય એવી રીતે શેકાય છે આકુતા, એવી ત્યાં પરિસ્થિતિ છે. એવી અહીંયા વધારે પુણ્યના ઉદયવાળા શેઠિયાઓની પરિસ્થિતિ છે, વધારે પુણ્ય ઉદયવાળા સત્તાધારીઓની પરિસ્થિતિ છે. એમ કહ્યું કે વડાપ્રધાન તમને બનાવીએ તો એને જેને માથું હડી જાય એ પરિસ્થિતિમાં આવવું હોય એ કબૂલ કરે કે બરાબર છે. સત્તા અને ઉપાધિ એક સિક્કાની બે બાજુ છે. પછી ગમે ત્યાં હોય, ઘરમાં, દુકાનમાં, સમાજમાં, મંડળમાં, રાજમાં, પ્રાંતમાં, જિલ્લામાં, ગામની મ્યુનિસિપાલિટીમાં, ગમે ત્યાં જ્યાં સત્તા જોતી હોય ત્યાં ઉપાધિ વોરવાની, ઉપાધિ વેદવાની, ઉપાધિનું દુઃખ સહન કરવાની તૈયારી રાખે. કોઈ એમ કહે કે સત્તા આપો પણ મને ઉપાધિ જોઈએ તો સિક્કોની એક બાજુ કદી મળતી નથી, સિક્કો બે બાજુ લઈને જ આવે છે. આ અવિનાભાવી વસ્તુ છે. એટલે પુણ્યના ઉદયમાં જે સુખ માને છે એ ઉપાધિમાં સુખ માને છે, દુઃખમાં સુખ કલ્પે છે. સુખ છે નહીં પણ દુઃખમાં સુખ કલ્પે છે. આ વાસ્તવિકતા છે. કલ્પના ક્યાં સુધી ટકશે? દુઃખમાં સુખ માયનું કલ્પનાથી ક્યાં સુધી ટકી શકશે? નહીં ટકી શકે. બરાબર છે, પણ જે અનુકૂળતા આવે તો સુખ, એ અનુકૂળતા આવી ગયા પછી કેમ વિચાર કરતો નથી આવી કે આ અનુકૂળતાથી મેં સુખ માન્યું?
અનુકૂળતા માટે
એટલે એનો અર્થ જ એ છે કે અગ્નિમાં ઘી નાખો અને અગ્નિનો ભડકો વધે એમ ઈચ્છાની પૂર્તિ થાય એવી સામગ્રી આવે અને સીધી ઈચ્છા વધે છે. તો તત્વજ્ઞો એનો નિચોડ કાયદો કે એક જીવની ઈચ્છાનું ડેવલપમેન્ટ કરીએ એનલાર્જ કરીએ તો કેટલી થાય કે આખું જગત હોય ને તો એને પરમાણુ હતી ઈચ્છામાં થઈ જાય. ઈચ્છાનો ભરગો દેવી એવડો મોટો થાય કે આખા જગતની સામગ્રી જો કે કોઈના ઘરે થતી નથી પણ થાય તો એને પરમાણુ જેવી લાગે. આ પરિસ્થિતિ આકાશમાં રાયનો દાણો એમ ઈચ્છાના આકાશમાં આખું જગત રાયનો દાણો થઈ જાય આવી આ ભ્રમણા વાળી વૃત્તિ છે. એનો કઈ છેડો જ નથી. જેમ આત્માને સ્વભાવનો અંત નથી તેમ આ બાજુ એને વિભાવમાં કેટલું જોઈએ એનો કોઈ અંત નથી. હવે એને કેટલું દુઃખી થવું છે એ નક્કી કરી લેવું. ઈચ્છા વધારતા 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 કેટલું દુઃખી થવું છે એને પોતે નક્કી કરી લેવું કે એ ઈચ્છા શાંત થાય એવો કોઈ સૌમ્ય સુંદર કોઈ માર્ગ ને ઉપાય છે ખરો એનો વિચાર. વિચાર તો કરવા માટે કોઈ વિચાર શક્તિને ગમે ત્યાં લગાવી શકે છે. સન્માર્ગે લગાવે તો મનમાર્ગે લગાવે સાચી વાત. તો કોઈ પણ અવસ્થામાં ગમે ત્યાં દુરક્ષિત કરતા બાપુ કર્મના ઉદ્દેશી નથી સુખાનુભવ કરશે. કઈ લોકો સામાન્ય બુદ્ધિ લડાવીને લોકોને એ કહેવત ઉપર તો આવ્યા છે કે સંતોષી નર સદા સુખી. માટે સુખી થવું હોય એને સંતોષ પકડવો. જેટલો અસંતોષ વધશે એટલું દુઃખ વધશે. મળશે બધું તો એ દુઃખ વધશે. મળવાથી સુખ નહીં વધે દુઃખ વધશે. આ તો બધાએ અનુભવ ગોચર કર્યો. થોડી વિચાર શક્તિ વાળા આ નિર્ણય ઉપર તો આવ્યા ત્યારે અહીંયા સંતોષ થવું એટલે સંતુષ્ટ થવું એટલે તૃપ્ત થવું. તો કૃત્રિમ રીતે તૃપ્ત થવું છે કે વાસ્તવિક રીતે તૃપ્ત થવું છે કે તારા આત્મામાં જે સુખ સ્વરૂપ ને સુખ સ્વભાવ લીધો છે એનો અનુભવ છે તો તૃપ્તિનો અનુભવ કર. કૃત્રિમ રીતે તો ક્યાં સુધી તકલીફ મળી પાછી એ પરિસ્થિતિ ઊભી થશે. આ મૂળ માર્ગ છે સુખ શાંતિનો. આ મૂળ માર્ગ છે. પોતાના સ્વાર્થની વાત છે. કોઈ સંપ્રદાય વધારવાની સંપ્રદાય બુદ્ધિથી કરવાની વાત નથી પણ પોતાના આત્માને સુખ શાંતિ થાય ગુણથી ઉપજતું સુખ મળે અવગુણથી ઉપજતું દુઃખ ટળે એનું વિજ્ઞાન છે. બીજું કાંઈ નથી. આમ સીધી વાત કરીએ તો એથી વાત છે. આત્મા જ સુખરૂપ છે અને આત્માનું સમ્યક દર્શન આત્માનું સમ્યક જ્ઞાન અને આત્માનું સમ્યક ચારિત્ર એ ત્રણેય સુખરૂપ છે. કેમ કે આત્માનું સમ્યક દર્શન સુખ સ્વભાવની શ્રદ્ધા કરે છે. આત્માનું સમ્યક જ્ઞાન સુખ સ્વભાવનો સુખનો સુખ પર્યાયનો અનુભવ કરે છે. જ્ઞાન કરે છે એટલે અનુભવ કરે છે વેદે છે વેદવાનો ગુણ છે. અને આત્માનું સમ્યક ચારિત્ર એ સુખ ભાવમાં સ્થિર રહે છે ટકી રહે છે અવિચલિત રહે છે એ આત્માનું સમ્યક ચારિત્ર છે. અને તે ત્રણેય સુખરૂપ છે એમાં દુઃખ નથી. આત્માના સમ્યક જ્ઞાનના પરિણામમાં સમ્યક દર્શનના પરિણામમાં સમ્યક ચારિત્રના પરિણામમાં જેને મોક્ષ માર્ગ કહે છે જેને ધર્મ કહે છે એ સુખરૂપ છે. એટલે કે આત્માનો ધર્મ સુખરૂપ છે અને દુઃખરૂપ નથી. આત્માનો જે ધર્મ છે એ સુખરૂપ છે અને દુઃખરૂપ નથી. હેજી તારી સુખ શક્તિમાંથી તને સુખ મળશે બીજે ક્યાંયથી તને સુખ નહીં મળે. આત્માનો ધર્મ સુખરૂપ છે ધર્મ કદી દુઃખરૂપ નથી. એ તો એટલા માટે કહે છે કે આ લોકો દીક્ષા લે છે કે તપ ત્યાગ કરે છે ત્યારે એવી અણસમજણથી એમ વિચારે છે કે આ દેહ કષ્ટી છે એને લઈને ધર્મ થાય છે. માટે ભલે દુઃખ થાય તો પણ ધર્મ તો આ રીતે જ કરાય. એ પણ ધર્મને સમજ્યા નથી અને વ્રત તપને ત્યાગને પણ એ સમજ્યા નથી. એમ ધર્મ દુઃખરૂપ નથી, એમ ધર્મ સુખરૂપ છે અને ધર્મ દુઃખરૂપ નથી. એમ કે સર્વસંગ પરિત્યાગી મુનિરાજ છે, તો એમ કહ્યું કે જગતમાં કોઈ વધુમાં વધુ સુખી હોય તો યુગંત સુધી મુનિ વિતરાગી, એકાંતે વિતરાગી મુનિ જ સુખી છે, એ સિવાય એના જેટલું કોઈ જગતમાં સુખી નથી. ઇન્દ્ર એની પાસે દુઃખી છે, ઇન્દ્રલોકનો ઇન્દ્ર પણ દુઃખી દુઃખી છે એની પાસે. જગતમાં સૌથી સુખી સદમસ્ત મનુષ્યોમાં હોય તો વિતરાગી મુનિ. પરિણતિ થઈ ગઈ છે પણ સુખ ને દુઃખ બે છે. મુનિ ને તો કોઈ સંયોગ નથી, તિલપુષ માત્ર પરિગ્રહ નથી, એટલે એને કઈ આ રાખવું, આ જાળવું, આ સાચવું એ કોઈ વ્યવસ્થાની માથાકૂટ નથી. એક અંદરમાં આત્મામાં સુખ અનંત ભંડાર ભર્યો છે એમાં ડૂબકી લગાવે છે, અંતર્મૂર્તે વારંવાર એમાં ડૂબે લગાવે છે, એક જ કામ છે. સુખનો અનુભવ કરવો એ એક જ કામ છે. એટલે એકલા મુનિ સુખી છે, સાચા મુનિ, એ સિવાય કોઈ જગતમાં સુખી નથી એમ કહેવું. આ મુનિ ને તો કોઈ એના માટે તો કોઈ સગવડતાઓ કરી નથી લોકોએ, સમાજ એને માટે કોઈ સગવડ કરે તો સુખી થાય, કે કોઈ સમાજની સગવડની વ્યવસ્થા, આગોતરી વ્યવસ્થા એ સ્વીકારવા તૈયાર નથી. અહીંથી વિહાર કરીને ફલાણા ગામ જશે માટે અગાઉથી પહોંચી જાવ ફક્ત લોકો ત્યાં બધી વ્યવસ્થા કરી રાખો, એ સ્વીકાર કરે મુનિ ને. પેલા તો એ કહે નહીં કે મારે ક્યાં જવું છે, અહીંથી ક્યારે વિહાર કરવો છે અને કઈ જગ્યાએ જવું છે એ કહે નહીં, કહે તો મુનિ નહીં. એનો વિકલ્પ ગમે ત્યારે વિકલ્પ ફરે, વિકલ્પ ગમે ત્યારે સહેજે જે વિકલ્પ આવે એ પાછું થઈ લાગે. હમણાં પંડિતે ટકોર કરી છે, અત્યારે તો મુનિઓને, દિગંબર મુનિઓને ટકોર કરી છે અત્યારે, અત્યારે તો મુનિઓને ગામમાં પધારે ત્યારે સ્વાગત ને બેન્ડ વાજા જોઈ છે. પંડિત છે દિગંબરના, તીર્થંકરના તંત્રી છે નૈમિચંદ જૈન કરીને, કે ગ્રહસ્થોને જોઈએ છે એના કરતા અત્યારે મુનિઓને વધારે જોઈએ છે, એ પધારે ત્યારે એનું સ્વાગત થવું જોઈએ, બેન્ડ વાજા આવવા જોઈએ. એ જાય ત્યારે પછી એનો બધું કોઈ પ્રકારે બધું અનેક જાતની એની માગણીઓ હોય એ બધી થતી પૂરી થઈ, એની કેટલી માગણીઓ છે એનું એને લિસ્ટ કર્યું હતું. તો એમ થાય કે સામાન્ય માણસને આ તો કોઈ રાજા મહારાજાઓનું લિસ્ટ છે, એટલી બધી જરૂરિયાતો ઊભી છે. અને એ જરૂરિયાતો અણસમજણથી લોકો પૂરે છે, પૂર્તિ કરે છે. નહીં પણ એ માગે એનું શું એમ કે છે, ફૂલનો ઉદય હોય તો સહેજે આવે, ઉપરથી ઇન્દ્રો આવે, બેન્ડવાજા હોય ઉપરથી ઇન્દ્રો આવે ફૂલનો ઉદય હોય તો, અને નહીં તો લોકો મારે આપનો ઉદય હોય તો. મુનિને બંને સરખું છે, કોઈ પથ્થર મારે તો સરખું છે અને કોઈ ફૂલ ચડાવે તો સરખું છે, એને તો બધું જ્ઞાનનું જ્ઞેય છે, એને સંભાવ પ્રગટ થયો છે, એને શું ગણવું, એને કાંઈ લેવા દેવા નથી. ગમે તે હું બધું જ્ઞાનનું નહીં છે, આ તો માગે છે, માગે એ તો માગણ કહેવાય, આ તો મહારાજ સાધુ તો મહારાજ કહેવાય છે, મહારાજ માગે ના તો કઈ જાતની પરિસ્થિતિ છે, ભિખારી હોય એમ માગે, મહારાજ હોય માગે કે એટલી ઉપાધિ કરવી પડે કે મહારાજ નું જો કઈ બરાબર નહીં થાય તો કમાન છટકશે પાછું, તો આપણે સાંભળવું પડશે પાછું. હા, આ તો સ્થિતિ ન જોવે, ગમે તે થાય તમારું આટલું તો કરવું પડશે. એવી કાળ દોષ છે. ધણી નથી અત્યારે કોઈ, જેમ ધણી વિનાના ઢોર ગમે ત્યાં ચરે, કોઈ એને ડચકારો કરે નહીં, ગમે ત્યાં જાય, એમ કોઈ કહેવા વાળું નથી. સર્વજ્ઞ હોય એમ કે કામ ન થાય, કોણ કે અત્યારે બહુ અફસોસ કરે. ધર્મ ને નામે આગળ વધે, જ્યાં એમ કે સત્ય ધર્મ છે ત્યાં આગળ વધે, ધર્મ દુઃખરૂપ નથી. એ જે તારી સુખ શક્તિ માંથી તને સુખ મળશે, તારામાં જે અનંત સુખની શક્તિ અને સ્વભાવ છે એમાંથી તને સુખ મળશે, બીજે ક્યાંયથી તને સુખ નહીં મળે. લાખ કરોડ પ્રયત્ન કરવામાં આવશે, જેમ રેતીમાંથી તેલ નીકળે નહીં એમ સુખ રહિત એવા પૂજ્ય પદાર્થો એમાંથી કોઈ કાળે કોઈ જીવને સુખ મળે. અનંતકાળથી અનંત જીવો, અનંતકાળથી અનંત જીવો ઉદગમમાંથી સુખ લેવાનો પુરુષાર્થ કરી રહ્યા છે, છતાં એક પણ જીવ સફળ નથી થયો, કેમ કે વસ્તુ સ્થિતિ નથી. અને અનંતકાળમાં અનંત આત્માઓ જેને આત્મામાંથી સુખ લેવાનો પ્રયત્ન કર્યો તે અનંત સુખ લઈને સિદ્ધાલયમાં બિરાજમાન છે. આ ફળ છે, રિઝલ્ટ છે, એ પણ પ્રસિદ્ધ છે જગતમાં. પછી જગતમાં આ વાત પ્રસિદ્ધ નથી એ રીતે સાવ બિલકુલ પ્રસિદ્ધ નથી, બંને પરિણામ છે, આખરી પરિણામ બંનેના પ્રસિદ્ધ છે. બીજે ક્યાંયથી તને સુખ નહીં મળે, કેમ કે તું જ્યાં છો ત્યાં જ તારું સુખ છે. કસ્તુરી મૃગનો દ્રષ્ટાંત આપવામાં આવે, એને સુગંધ આવે છે, પસંદ પડે છે સુગંધ, ક્યાંથી આવે છે એને ખબર નથી, ચારે કોર ઠેકડા ઠેકડા મારીને હેરાન પરેશાન થાય છે, સુગંધ એને એની ડ્યુટી માંથી આવે છે. એમ સુખ છે એ અંદર સુખનો કંદ છે આત્મા, પણ સુખ માટે આખી દુનિયાને દોડવા તૈયાર છે, આખી દુનિયાને ડખોળી નાખું ક્યાંયથી સુખ મળી જાય તો સારું. તું જ્યાં છો ત્યાં જ તારું સુખ છે, તારી સુખ શક્તિ એવી છે કે જ્યાં દુઃખ કદી પ્રવેશી શકતું નથી. શું કહે છે? તારી સુખ શક્તિ એવી છે કે જ્યાં કદી દુઃખ પ્રવેશી શકતું નથી, અથવા જ્યાં દુઃખનો પડછાયો પણ આવી શકતો નથી, એટલું બધું સુખ છે કે જેને કોઈ હદ નથી એટલું સુખ છે. આમ તો એમ કહેવાય છે કે જેને સ્વરૂપની ઓળખાણ થઈ, સ્વરૂપનો નિશ્ચય થયો, એવું મુમુક્ષુ જીવ સ્વરૂપમાં કેમ એકાગ્ર થાય છે? બીજા કોઈ પ્રયત્ન, કોઈ કારણથી, કોઈ બીજા પુરુષાર્થથી આત્મા સ્વરૂપમાં સ્થિર ન થઈ શકે. પણ જેને પોતાના અનંત સુખ સ્વરૂપનો નિશ્ચય થાય છે, એ સ્વરૂપમાં કેમ થંભી જાય છે, કેમ સ્થિર થાય છે? કે એટલા અનંત સુખનો ભંડાર જોવે છે અને સુખ જેવા બીજા અનંત અનંત ગુણનો ખજાનો જોવે છે પોતામાં, એને જોઈને જે થંભી જાય છે. જોનાર છે એ ક્ષણભર માટે ખસી શકે નહીં એવી પરિસ્થિતિ ઊભી થાય છે. એને શુદ્ધોપયોગ કહે છે, એને સ્વરૂપાચરણ કહે છે, એને સ્વરૂપ સ્થિરતા કહે છે, એને સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. નહીં, બરાબર છે. આખળ પરમ પ્રયોજનની વાત કરી છે. સુખ એટલે પરમ પ્રયોજન, આત્માને છેલ્લામાં છેલ્લું જ્ઞાનનું પ્રયોજન નથી, ખરેખર સુખનું પ્રયોજન છે. ભગવાનની ચર્ચામાં આવ્યું છે કે અમે જ્ઞાન નહીં ચાહીએ, અમે તો સુખ ચાહીએ. તો સુખ પીતે હૈ, સુખ પીના હૈ અમે. જ્ઞાન કે કોઈ આવશે, જ્ઞાન તો હોઈ જાયગા, કેવળ જ્ઞાન ભોગા ઓર જ્ઞાન તો હો જાયગા. કોઈને જાણવાની આતુરતા કરવી નથી. આ જાણું ને તે જાણું, ઘણા શાસ્ત્ર વાંચીને ઘણું જાણું એ પણ નહીં. જ્યારે એમ ખબર પડી કે હવે કેવળ જ્ઞાન તો મને અલ્પકાળમાં થવાનું જ છે, ત્યારે શાસ્ત્ર વાંચી વાંચીને એમાંથી ઘણી ઘણું જાણું, એ વાત પોતે છોડી દીધી. એ છૂટી ગઈ, એમને છોડી દીધી એટલે છૂટી ગઈ. શાસ્ત્ર વાંચન ઘટી ગયું એમનું. એ બસ એકાંતમાં બેસીને સુખ પીઓ, સુખામૃતનું પાન કરો, બસ સુખરૂપી અમૃતનું પાન કરો, બીજું કાંઈ નહીં. તો બે ચાર ચાર છ છ કલાક બેસી જાય એકાંતમાં, રાત્રે ઊંઘ ઉડી જાય, બેસી જાય. હું 10 વાગે જ્યારે સમય હોય ત્યારે સૂતા હોય, પણ જો 12-1 વાગે આંખ ખુલી ગઈ અને ખુલી જતી, આછી નિંદ્રા થઈ જાય, આંખ ખુલી થઈ દિવસે શાસ્ત્ર વાંચવા બેસે એવું કઈ નહીં. જેટલો સમય મળ્યો, જેટલો જો વિકલ્પ પૂછો તો જાય બજારમાં. ધંધો બહુ વ્યવસ્થિત નહોતા કરતા, છતાં સુખી બહુ થયા, દુઃખી ન થયા. શું અત્યારે તો માણસને એ વિકલ્પ થાય કે ધંધો વ્યવસ્થિત થઈ જશે તો લગભગ બપોરે 1-2 વાગે જતા, ત્યાં સુધી ઘરે હોય તો એ પરવારે કે વગર પરવારે ને ઓળો બંધ કરીને બેસી જાય. પરિવારમાં તો મેમ કહેતા કે હું બધા કંટાળી જતા, હું આખો દિવસ રૂમ બંધ કર્યો, એમનો રૂમ બંધ જ હોય, ખોલે નહીં કાંઈ, બધી વાર તો જમવા માટે ખકડાવીને ઉઠાડે, એ બેસી જાય, એ બેસી જાય. ઘરવાળાને તો સહવાસને પડે, એ લોકોને તો સંસારી જીવને તો સંગ જોઈએ છે, એને સંગ ન મળે એટલે આકુલતા થાય. અને આ બધી વ્યવસ્થા ન રહીએ ધંધાની, ઘરની. આ ધૂની હતા, ધૂન ચડી જતી, એ ધૂનમાં ના ધૂનમાં જ રહેતા. પછી છાપ પડી ગઈ ઘરમાં, આ ધૂન ધૂની છે, મગજ ધૂન મારીએ છે, બીજી કાંઈ ઓળખાણ થઈ ગઈ, ધૂની છે, ધૂન મારીએ. એટલે ક્યારેક આકુલતા થાય તો ક્લેશ કરી લઈએ, નહીતર એમને સહન કરે, ઘરના મુખ્ય મહેનત થતા કરે છે, એમને ત્યાં નીકળી ગયું, ઓળખાણ નથી કોઈ. પણ એવું છે, જ્ઞાનનું પ્રયોજન નથી કે સુખનું પ્રયોજન. અને એટલું સુખ આત્મામાં ભર્યું છે કે જ્યાં સુધી દુઃખ પ્રવેશી શકતું નથી, દુઃખ એ તો અવસ્થાની વિકૃતિ છે જે અનંત સુખનો ભંડાર ને અનંત સુખનો ખંડ છે, એના ઉપર તો એ દુઃખની પર્યાયનો પડછાય પહોંચી શકતો નથી. દુઃખ તો ન પહોંચી શકાય પણ દુઃખની કોઈ અસર ત્યાં પહોંચી શકતી નથી. નિરોધમાં અનંતકાળ અનંત દુઃખી થયો જે અવસ્થામાં, એ દુઃખ અંદરમાં આનંદ ખંડને સુખના ખંડને હડ્યું નથી, સ્પર્શ્યું નથી. એવું ને એવું નક્કોર ચીજ છે અંદરમાં, ક્યાંય એની સ્પર્શના નથી પર્યાયની. દુઃખનું વેદન થાય છે ત્યારે દુઃખ અનુભવે છે, પણ એ મર્યાદા અવસ્થા પર્યંત છે. દુઃખના અનુભવની મર્યાદા કેટલી કે અવસ્થા પર્યંત. જે ત્રિકાળી સુખ કંદ આત્મા છે ત્યાં એની પહોંચ નથી, એ અવસ્થાની પણ ત્યાં પહોંચ નથી. એવી વસ્તુ છે, એવી વસ્તુ છે, એ વસ્તુ એવી છે એમ જો જાણવા મળે તો આનંદ થાય. એમ મારામાં અનંત સુખ ભર્યું છે એમાં કઈ ખામી ને ખોટ નથી થઈ. મેં તો ઘણા અપરાધ કરીને ઘણો દુઃખી થયો, છતાં મારી વસ્તુ એવી ને એવી ખજાને ખોટ ને હાજો ને હાજો. મારું અનંત સુખનું મૂળ એવું ને એવું સાચું છે કે હા એવું એ વિષયનું જાણ પણ સુખને ઉત્પન્ન કરે એવી ચીજ છે. એ કહે છે કે જ્યાં દુઃખ કદી પ્રવેશી શકતું નથી, તારી સુખ શક્તિ એવી છે કે જ્યાં કદી દુઃખ પ્રવેશી શકતું નથી. આ શ્રી ગુરુ દર્શાવે છે ખજાનો, અંદરનો ખજાનો બતાવે છે, સુખનો ખજાનો. કે જો ભાઈ તારે કઈ દુઃખી થવાની જરૂર નથી, કોઈની સામે જોવાની જરૂર નથી, એટલે કે કોઈના ઓશિયાળા થવાની જરૂર નથી, કોઈની લાચારી કરવાની જરૂર નથી. એમ કહેતા નથી કે તું મારો શિષ્ય છે ને હું તારો ગુરુ છે, એમ નથી કહેતા. માં તમને દેખાતી નથી, એમને બધા સરખા દેખાય છે. અમારો આત્મા એવો તારો આત્મા, કઈ ફેર નથી અંદર. માટે આત્મામાં ડૂબકી મારીને તારી સુખ શક્તિને ઉછાળ ઉછાળ, એમ કહે છે. ઉછાળ તારી શક્તિમાંથી તારી સુખની પર્યાયને, એમ કહે છે. અને લગાવ આત્મામાં સુખ સુખ સમુદ્રમાં ડૂબી જાતો, પરમાનંદના પિયુષનું પૂર છે અંદર, એટલું બધું સુખ છે, બે હદ સુખ છે. જ્યાં શું દુઃખની ગંધે આવે એવું નથી
ક્યાંય.
આ સુખનો વિષય છે, એની વાર્તા એવી છે કે જેની વાત સાંભળતા પણ જીભને સુખ થાય. વસ્તુ તો કેવી છે એમ છે. લખ્યું છે દીપચંદજી અનુભવ પ્રકાશન કે જેની વાત સાંભળતા અનુપમ આનંદ થાય, એના અનુભવની વાત તો શું કરવી અમારે, એમ કે છે. એ તો કહી શકીએ એવું નથી. કહે છે કે ઉછાળ તારી સુખ શક્તિને, એટલે કે પર્યાયમાં પરિણમાવ, તું સુખથી અનંત સુખથી ભરેલો અને દુઃખનો અનુભવ કર. આ તે કેવી વિચિત્રતા, જેમ કોઈને ત્યાં ઘરે ચક્રવર્તીનો રાજકુમાર હોય ને બજારમાં ભીખ માંગવા નીકળે, શ્રીમંત માણસનો દીકરો કોઈને ત્યાં જાય, બાપની આબરૂ ઘણી હોય બજારમાં તો બધા ઓળખતા હોય, એની પેઢીએ જઈ ચડે ખાનગીમાં, એમ કે લાખ બે લાખ મને ધીરશો, મારા એકલાને જોઈએ, મારા ઘરમાં ખબર પડવી જોઈએ નહીં, ખાનગીમાં 5-10 લાખ જોઈએ છે ધીરશો. હું દેનારને ગમે એટલો સંબંધ હોય તો શંકા પડે કે કાંઈક સત્તા બટ્ટામાં હારી ગયો, કાંઈક ખોઈ બેઠો લાગે છે, નહીંતર આના ઘરમાં કરોડો પીડ્યા છે, આ મારે તેવું કરવા માંગવા આવ્યો છે, શંકા પડે કે ન પડે. એમ કહે છે કે અનંત આનંદ ભર્યો, અનંત સુખ ભર્યો, અને આ ઘરે ઘરે કોડી કોડી ભીખ માંગે. હાથે કઈ જાતની પરિસ્થિતિ છે? અંદરમાં આનંદ સુખ અનંત આનંદ ભર્યો છે એની પ્રતીતિ થવાની જરૂર છે. વિશ્વાસ આવવો જોઈએ કે છે, હયાત છે, મોજૂદ છે, ત્યારે જ હયાત છે એટલી એને પ્રતીતિ હોય. તો કાંઈ ઉપાધિ નથી જગતમાં, અને નહીતર ઉપાધિનો કોઈ અંત નથી એટલે ઉપાધિ છે. એટલે કે છે અને પર્યાયમાં પ્રગટ કર, પરિણમાવ, કે જેથી તને તારા સુખનો પ્રગટ અનુભવ થશે. આમ કરવાથી તને તારા સુખનો પ્રગટ, આમાં તો એટલું છે કે સુખ છે એનું માન કરવું, એની પ્રતીતિ કરવી, એટલું છે. પછી તો અંદરથી સુખનો સ્રોત શરૂ થાય છે, અને એ શરૂ થયેલો સુખનો પ્રવાહ અનંતકાળ પર્યંત અનંતગુણ વૃદ્ધિ થઈને ચાલુ ને ચાલુ રહીએ છીએ. એ ભંડારમાંથી કદી પણ કાંઈ ઓછું થતું નથી. આવો એક સુખ સંબંધ નિશ્ચય થવો જોઈએ, નિશ્ચય હોવો જોઈએ. એક જીવને સુખનું કારણ કહો કે ધર્મનું કારણ કહો, આ એક જ છે. 286 ને વાળી 287 માં બોલમાં છેલ્લા અંતિમ તીર્થાદિનાથ ભગવાન શ્રી મહાવીર સ્વામી પ્રવર્તે છે એમના સંબંધીનો કથાનુયોગનો થોડો વિષય છે. એમને નિર્વાણ કલ્યાણ વખતે એ વાત લીધી છે, અને કેવી રીતે સાધક અવસ્થામાં સાધીને નિર્વાણ પામ્યા. નિર્વાણ કલ્યાણકનો દિવસ ભગવાનનો એટલે દિવાળીની પરોળ, જેને આપણે દિવાળીનો દિવસ કહીએ છીએ. તો એટલા માટે લોકહિતમાં દિવાળી થઈ ગઈ કે નિર્વાણ કલ્યાણ ઉજવતી વખતે દેવોએ અનેક દેવાઓ પ્રગટીને એ પ્રગટાવીને એ ઉત્સવ કરેલો. 2500 વર્ષ પહેલા ઘણા દેવાઓ પ્રગટાવીને એ ઉત્સવ કરેલો. ત્યારથી દીવાના સમૂહને દીવોની આવલી, દીપાવલી આવલી, દીપની આવલી, દીપાવલી આવલી એટલે સમૂહ, ત્યારથી એ દિવસનું નામ દિવાળી કર્યું છે. આજે શ્રી મહાવીર ભગવાનના નિર્વાણ કલ્યાણકનો મંગળ દિવસ છે. જગતમાં લોકો એને લૌકિક કે તહેવાર તરીકે ઉજવવા લાગ્યા છે. વાણીએ ચોપડા પૂજન કરે છે ને એવું બધું કરે છે, પણ લૌકિક તહેવાર તરીકે ઉજવવા મીંડ્યા છે. ખરેખર લૌકિક તહેવાર નથી, દિવાળીનો દિવસ છે એ ધાર્મિક તહેવાર છે, અલૌકિક તહેવાર છે અથવા ધાર્મિક તહેવાર છે. આજે શ્રી મહાવીર ભગવાનના નિર્વાણ કલ્યાણકનો મંગળ દિવસ છે. મહાવીર પરમાત્મા પણ જેવા આ બધા આત્મા છે તેવા આત્મા હતા. કેવી રીતે સ્થાપિત થાય? મહાવીર પરમાત્મા આપણે આપણા ભગવાન છે, આપણે બધા જૈનો એમના ભક્ત છીએ, એવી એવી વાતચીત નથી. શૈલી જુદી છે ગુરુદેવ, કે એ પરમાત્મા જેવા આત્મા હતા એવા જ બધા આત્માઓ છે. આ બધા આત્માઓ એવા છે, તમારો આત્મા, મારો આત્મા, બધાનો આત્મા, જૈન હો કે અજૈન હો, એની સાથે એને કાંઈ સંબંધ નથી. ઘટઘટ અંતર જીન બસે, ઘટઘટ અંતર જૈન, બધાના અંદરમાં એક જ સરખા આત્મા છે. આત્મા કહો કે જીન સ્વરૂપી પદાર્થ કહો, એક જ વાત છે. કોઈ સંપ્રદાયનો વિષય નથી, વાળાનો એ વિષય નથી, વાળાના બંધનમાં એને કેદ કરી શકાય નહીં એવી એ વાત નથી. બધા આત્માઓ એવા છે જેવા ભગવાન મહાવીર પરમાત્મા હતા એવા જ બધા આત્માઓ છે. તેમને સત્સમાગમે આત્માનું ભાન થયું. આ એમનો ઇતિહાસ છે. અથવા તમામ નિર્વાણ પામનારા સિદ્ધાત્માઓનો આ જ ઇતિહાસ છે. બીજી કોઈ પરિસ્થિતિ નથી કે પ્રથમ તેમને સત્સમાગમે આત્માનું ભાન થયું. એકનું આત્માનું ભાન થયું નથી. આપણા જે હિન્દી ભાષી સાહિત્ય પ્રસિદ્ધ થાય છે. બીજો તો નથી આ વાત, આપણા આદિપુર વગેરેથી પ્રસિદ્ધ થાય છે. સાહિત્ય જોઈએ છે તો એક પદ્ધતિ આવે છે કે અત્યારે સર્વજ્ઞ નથી, અત્યારે એમ કે ભાવજી સંતો દેખાતા નથી, માટે અત્યારે જીનવાણી છે, આગમ છે એ આપણા માટે, અને આપણે જીનવાણીથી આત્માને પામીએ. સત્પુરુષની વાત બાદ થઈ જાય છે. શું લક્ષ નથી એના ઉપર. ગુરુદેવના સંઘમાં આવ્યા છે એનું લક્ષ ઓછું ગયું છે કે અત્યારે સર્વજ્ઞ નથી, અત્યારે ભાવલિંગની સંત નથી, તો સત્સમાગમ સત્પુરુષનો છે. આ બહુ મોટી વાત છે, એ ધ્યાન નથી કરવાનું. ગુરુદેવને તો સહેજે સહેજે એ વાત આવે છે કે કોઈ પણ કાળે જે કોઈ જીવો નિર્વાણને પામે છે તેમને પ્રથમ સત્સમાગમે આત્માનું ભાન થાય છે. નિર્વાણ નથી રહેતા, કેમ કે પ્રત્યક્ષ યોગ વિના કદી દેશના લબ્ધિ ત્રણ કાળમાં કોઈને થતી નથી. કોઈ સીધા શાસ્ત્રથી પામી ગયા હોય એવો એક પણ જીવ નથી થતી, એક એવો જીવ નથી. નિર્વાણ અનંતા પામે, અનંતા પામશે
પામશે.
આ એક પરિસ્થિતિ, વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે, વસ્તુ સ્થિતિ છે. આ જ્ઞાન દીવા વગર દીવો પ્રગટે નહીં. કોઈ એમ કહે કે દીવા વગર પણ દીવો પ્રગટે છે, એને દીવો પ્રગટેલો કદી જોયો
નથી.
એમ વાત છે, સીધી વાત આ છે. એ વસ્તુ સ્થિતિ છે, પરાધીનતાનો સવાલ નથી. આ વસ્તુ સ્થિતિ છે અને આ જીવે વિવેક કરવાનો વિષય છે કે જીન વાણી પણ મોજૂદ છે અને સત્પુરુષ પણ મોજૂદ છે. જીણવાણીમાં દીવો ચીતર્યો છે કાગળ ઉપર અને સત્પુરુષમાં દીવો પ્રગટ છે. પ્રકાશ પ્રગટેલો દીવો કરશે, ચિત્રેલો દીવો નહીં કરે. આટલો ફરક છે. બહુ એમનો તો એમણે તો વિશેષ જિંદગીમાં આ લીધો છે એમ કહીએ તો ચાલે. આખી જિંદગીમાં એમણે આ એક જ વાત પ્રધાનપણે કરી છે ને એટલા માટે કરી છે કે એમણે કાળ જોઈ લીધો કે સર્વજ્ઞો નથી, મુનિઓ નથી. હવે જો કોઈ જીવને પામવું હોય તો અને ઓછા પરિશ્રમથી પામવું હોય, સહેલાઈથી પામવું હોય, તો એને સત્પુરુષનો જો વિવેક ઉગે કે સત્પુરુષના સંઘમાં જેવું સત્સમાગમે પામવું તો પામી જશે. બાકી તો પુસ્તકો અમે ચોથા વાંચી વાંચીને ગમે એટલા વાંચે પણ એથી કંઈ જ્ઞાન ન થાય, કેમ કે આ તો અંતર્મુખ વળવાનો વિષય છે, આપણી વાંચવાનો વિષય નથી. અંદરમાં અંતર્મુખ કેમ થવું, આ તો એક રહસ્યભૂત કોયડો છે કે જે અનંતકાળમાં એને પત્તો લાગ્યો નથી. ઘણું કરી ચૂક્યો છતાં પત્તો નથી લાગ્યો. અજ્ઞાનને નો પૂર્વ વિના છતાં
પત્તો ન લાગ્યો.
એટલા માટે એ વાત કરી છે. એ તો પોતે પોતાના અનેક ભવોની સ્મૃતિને લક્ષમાં લઈને નિચોડ કાઢ્યો છે. કેમ કે વર્તમાનમાં સત્પુરુષ મળ્યા હોત તો ક્યાં છે ભાઈ, એમને કોઈ ગુરુ મળી ગયા એટલે પછી એ ગુરુનો મહિમા આવી ગયો ને કહેવા માંડ્યું બધાને. એ કુદરતે કેવી પરિસ્થિતિ ઘડી છે, એમને કોઈ આ ભાવમાં સત્પુરુષ નહોતા, છતાં સત્પુરુષના વિષયમાં એમની જે કલમ ચાલી છે હદ કરી છે, હદ કરી રાખી છે. એ તો સર્વજ્ઞ કરતા સત્પુરુષને વધારે સ્થાન
આપે
છે. ભગવાન તું ખોટું લગાડીશ નહીં, અમે તને ગૌણ કરીએ અને સત્પુરુષને મુખ્ય કરીએ તો તું ખોટું લગાડીશ નહીં, એવું કરીને
લખ્યું
છે. સિદ્ધો પોતાની ગૂંચ ઉકેલી શકે છે ને, એટલે અત્યારે તો છે જ ત્યાં પ્રશ્ન જ નથી, પણ બહુ એમનો એ વિષયની અંદર જે વાણી ચાલી છે, અનુભવથી વાણી ચાલી છે, એ તો કોઈ પણ માણસને ઊભા રાખી દે એવી વાત છે. કેમ કે મુમુક્ષુ છે એ બાળક છે, બાળકને તાજું જન્મેલું બાળક હોય તો એને પાણીનું ટીપું મોઢામાં નાખે ઠીક છે, પણ એને કઈ સાલું પાક કરીને ખવડાવે
નહીં,
કે ભાઈ ચારસે જૂનું મેસુપ કરીને ખવડાવો, બાળક આખું જાડું તગડું થઈ જાય.
હે,
એને તમે મીઠાઈનો ટુકડો ભલે ન ચાવી શકે એવો પોચો કરી નાખો, ગાળા થઈ જશે સીધા. એમ આ જે મુમુક્ષુની દશા છે એ બાળક જેવી છે, પડે ને આખડે, ક્યાં પડે ક્યાં આખડે એને ખબર ના પડે. એને સંભાળનાર સત્પુરુષ, એની કાળજી લેનાર સત્પુરુષ,
આપણો
સત્પુરુષના સમાગમમાં જાય તો એને એવું માર્ગદર્શન મળે કે ક્યાંય ભૂલો ન પડે, ભૂલ ન કરી દે. ઉઘાડી ખુલ્લી વાત છે, પણ એમને 194 માં જાતિ સ્મરણ હતું ને એટલે એ વાત એમને ભાષામાં આવી ગઈ છે કે શું કારણ હતું. જ્ઞાનની પ્રાપ્તિ એથી અમને થઈ હતી, ભૂતકાળ લીધો છે, હતી શબ્દ વાપરો છે. ભાવ પ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ, તેમના પ્રત્યે અચળ પ્રેમ થયા વિના, તેમની પ્રતીતિ આવ્યા વિના સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. તે પ્રતીતિ આવે છે તે મુમુક્ષુ જેના ચરણારવિંદ તેણે સેવ્યા છે તેની દશાને પામે છે. આ માર્ગ સર્વજ્ઞાનીઓએ સેવો છે, સેવે છે અને સેવશે. આટલું કીધા પછી વાત કરી છે કે જ્ઞાનની પ્રાપ્તિ તેથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાન પ્રાપ્તિનો આ એક જ માર્ગ છે. સર્વશાસ્ત્રોનો બોધ જોવા જતા અને જે કોઈ પ્રાણી છૂટવા ઈચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એટલે આમાં કાંઈ પણ બીજો વિકલ્પ ઠેવા વિના આ જ માર્ગને આરાધવો. આટલી શિખામણ આપી
હાજી
194 બહુ કલમ ચાલે છે. 24મા વર્ષમાં પત્ર છે,
194 જ્ઞાન થયા પછી.